એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી વૈશ્વિક સંસ્થાની વાત કરવાના છીએ જેનું નામ એમ લગભગ રોજ સાંભળવા મળે છે, યુનાઇટેડ નેશન્સ, એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ,
યુએન.
નમસ્કાર. અને આપણી આ ઊંડાણપૂર્વકની વાતચીતનો આધાર છે જુસી એમ હાનીમાકીનું પુસ્તક ધી યુનાઇટેડ નેશન્સ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. સંયુક્ત રાષ્ટ્રસંઘનો એક સંક્ષિપ્ત પરિચય. ખરેખર પુસ્તક નાનું છે પણ મુદ્દાસર છે.
બિલકુલ.
અને અત્યારના સમયમાં યુએનને સમજવું મને લાગે છે વધુને વધુ જરૂરી બનતું જાય છે. જુઓ ને, ક્લાઇમેટ ચેન્જ હોય, કોઈ મહામારી હોય કે પછી દેશો વચ્ચેના સંઘર્ષ, આ બધી વૈશ્વિક સમસ્યાઓ ઉકેલવા માટે કોઈક પ્રકારના, એમ કહીએ કે વૈશ્વિક સહકારની જરૂર તો પડે જ છે. યુએન આના માટેનું મુખ્ય મંચ છે. પણ સવાલ એ છે કે તે પોતાની ભૂમિકા કેટલી સફળતાથી નિભાવી શકે છે, એનો ખરો ઉદ્દેશ્ય શું છે અને એ કેટલો સિદ્ધ થાય છે.
તું નથી અને તેની પાસેથી શું અપેક્ષા રાખી શકાય, શું ન રાખી શકાય. ચલો પહેલા લેખક અને તેમના દૃષ્ટિકોણથી શરૂઆત કરીએ.
હા, એ બરાબર રહેશે. તો લેખક છે જુસી એમ હેનહિમાકી. તેઓ જિનીવામાં આંતરરાષ્ટ્રીય ઇતિહાસ અને રાજકારણના પ્રોફેસર છે. અને જિનીવા એટલે તો ખબર છે ને, આંતરરાષ્ટ્રીય ગતિવિધિઓનું એક મોટું કેન્દ્ર. યુએનની ઘણી મહત્વની ઓફિસો ત્યાં જ છે.
ચોક્કસ. અને એમની જે કુશળતા છે, એમની પૃષ્ઠભૂમિ પણ ખાસ છે. એ પોતે શીત યુદ્ધ, અમેરિકન વિદેશ નીતિ અને યુરોપ અમેરિકા વચ્ચેના સંબંધો, એટલે કે ટ્રાન્સ એટલાન્ટિક સંબંધોના ઇતિહાસકાર છે. આનો ફાયદો એ છે કે તેઓ યુએનને માત્ર એક સંસ્થા તરીકે નથી જોતા, પણ બીજા વિશ્વયુદ્ધ પછીની જે આખી વૈશ્વિક રાજનીતિ ગોઠવાઈ, જે સત્તા સમીકરણો બન્યા, એના સંદર્ભમાં જુએ છે.
એટલે કે એ ખાલી નિયમો અને બંધારણની વાત નથી કરતા, પણ વાસ્તવિક દુનિયામાં રાજકારણ કેવી રીતે કામ કરે છે, એની અસર શું થાય છે એ સમજે છે. તો એમના દ્રષ્ટિકોણને શું વિશિષ્ટ બનાવે છે એમ કહી શકીએ?
જુઓ, કેટલીક બાબતો છે. એક તો ઇતિહાસકાર તરીકે તેઓ યુએનની સ્થાપના અને તેના વિકાસને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. કયા સમાધાનો થયા, કઈ મર્યાદાઓ શરૂઆતથી જ હતી, એ બધું
બરાબર.
બીજું, શીતયુદ્ધની એમની ઊંડી સમજ. એનાથી એમને ખબર પડે છે કે કેવી રીતે બે મહાસત્તાઓ વચ્ચેની જે હરીફાઈ હતી, એણે દાયકાઓ સુધી યુએનના કામકાજને, ખાસ કરીને સુરક્ષા પરિષદને કેવી રીતે પ્રભાવિત કર્યું.
હા, એ તો દેખીતું છે.
અને ત્રીજું, જિનેવામાં હોવાથી તેઓ યુએનના જે વ્યવહારિક કાર્યો છે, જેમ કે માનવાધિકાર, વિકાસ, શરણાર્થીઓના પ્રશ્નો, એ બધાને પણ નજીકથી જાણે છે. એટલે એમ કહી શકાય કે તેઓ કોઈ આંધળા પ્રશંસક પણ નથી અને કડક ટીકાકાર પણ નથી. એકદમ વાસ્તવવાદી વિશ્લેષક છે.
એક વાસ્તવવાદી દ્રષ્ટિકોણ, એ સમજવું બહુ અગત્યનું છે. તો હવે પુસ્તકના મુખ્ય હેતુ પર આવીએ. આ જે વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન છે, એ ખરેખર શું કહેવા માંગે છે, એનો સાર શું છે?
પુસ્તકનો મુખ્ય હેતુ યુએન જેવી, આમ જોવો તો બહુ જ જટિલ અને વિશાળ સંસ્થાનો પરિચય એકદમ સરળ ભાષામાં કરાવવાનો છે. એ ખાલી માહિતી નથી આપતું, પણ યુએનની મૂળભૂત પ્રકૃતિ શું છે, એની શક્તિઓ કઈ છે, નબળાઈઓ કઈ છે, એ સમજાવવાનો પ્રયાસ કરે છે. લેખકની મુખ્ય દલીલ એમ કહીએ તો એ છે કે યુએન એક અત્યંત વિરોધાભાસી સંસ્થા છે.
વિરોધાભાસી કેવી રીતે?
એટલે કે એક તરફ વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરવા માટે એ લગભગ અનિવાર્ય છે, એના વગર ચાલે એમ નથી. પણ સાથે સાથે તેના સભ્ય દેશો, ખાસ કરીને જે શક્તિશાળી દેશો છે, તેને વારંવાર નબળી પાડે છે, એને બિનઅસરકારક બનાવી દે છે.
ઓ, આ મુદ્દો તો ખૂબ રસપ્રદ છે. અનિવાર્ય પણ બિનઅસરકારક, એટલે લેખક એમ કહેવા માંગે છે કે યુએનની સફળતા કે નિષ્ફળતાનો આધાર એના પોતાના પર નથી, પણ એના સભ્ય દેશોના નાથમાં છે.
બરાબર પકડ્યું. આ પુસ્તકનો એક મુખ્ય સંદેશ એ જ છે કે યુએનને કોઈ વિશ્વ સરકાર સમજવાની ભૂલ ન કરવી જોઈએ. એનો ઉદ્દેશ્ય ક્યારે એવો હતો જ નહીં અને કદાચ હોય પણ ન શકે. એના બદલે યુએનને આંતરરાષ્ટ્રીય રાજકારણના અરીસા તરીકે જોવું જોઈએ. દુનિયા જેવી છે, એના સંઘર્ષો, એના સહકારની ક્ષણો, એનું પ્રતિબિંબ યુએનમાં પડે છે. એની ભૂમિકા સભ્ય દેશો વચ્ચે વાતચીત અને સહકાર માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની છે, પણ એ સભ્ય દેશોની ઈચ્છાશક્તિથી આગળ નથી વધી શકતી.
આ સ્પષ્ટતા ખરેખર ઘણી ગેરસમજોતી દૂર કરે છે. ઘણીવાર લોકો યુએન પાસેથી વધુ પડતી અપેક્ષા રાખે છે. પુસ્તક બીજા કયા મુખ્ય પાસાઓને આવરી લે છે?
પુસ્તક આમ તો ઘણું બધું આવરી લે છે. યુએનનો ઇતિહાસ છે, લીગ ઓફ નેશન્સ કેમ નિષ્ફળ ગયું ત્યાંથી શરૂ કરીને, પછી યુએનની સ્થાપના કેવી રીતે થઈ, 1945માં કયા સમાધાનો થયા, ખાસ કરીને પેલો સુરક્ષા પરિષદનો વીટો પાવર,
હા એ વીટો પાવર
એની વાત છે. પછી શીતયુદ્ધની શું અસર થઈ, 1990ના દાયકામાં એક નવી આશા જાગીતી, પણ પછી રવાન્ડા અને બોસ્નિયા જેવી નિષ્ફળતાઓ પણ મળી, અને 91 પછીના નવા પડકારો, આ બધું ઇતિહાસના ભાગરૂપે છે.
અને સંસ્થાના માળખા વિશે?
હા, એના મુખ્ય અંગો સુરક્ષા પરિષદ, સામાન્ય સભા, સચિવાલય, સેક્રેટરી જનરલ, એમના કાર્યો શું છે એની વાત છે. અને પછી એના વિસ્તૃત કાર્યો જેવા કે શાંતિ રક્ષા, આર્થિક સામાજિક વિકાસ, જેમાં પેલી બધી એજન્સીઓ આવી જાય, WHO, યુનિસેફ,
હા એ બધી,
અને માનવાધિકાર, આ બધાની ચર્ચા છે. પણ આ બધાની વચ્ચે લેખક સતત એક કેન્દ્રીય તણાવ તરફ ધ્યાન દોરે છે. યુએન ચાર્ટરના જે ઊંચા આદર્શો છે, અને બીજી તરફ રાષ્ટ્રીય સાર્વભૌમત્વની જે કઠોર વાસ્તવિકતા છે, એ બંને વચ્ચેનો તણાવ, આ જ યુએનની ભૂમિકા અને ઉદ્દેશોની ખરી જટિલતા છે.
બરાબર, ચાલો આમાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ પર થોડી વિગતે વાત કરીએ. શરૂઆત કરીએ યુએનની મૂળભૂત રચના અને એના ઇતિહાસ સાથે, ખાસ કરીને પેલો વીટો પાવર, એના પર થોડો પ્રકાશ પાડો ને.
ચોક્કસ. જુઓ, યુએનની સ્થાપના વખતે જ એક મોટો સવાલ હતો કે શક્તિશાળી દેશોને આ નવી સંસ્થામાં કેવી રીતે સાથે રાખવા. કારણ કે પેલી લીગ ઓફ નેશન્સ એટલા માટે નિષ્ફળ ગઈ હતી કે અમેરિકા જેવા મોટા દેશો એમાં જોડાયા જ નહોતા.
હા, એ ઇતિહાસ છે.
એટલે યુએનના ઘડવૈયાઓએ આ ભૂલ સુધારવા માટે શું કર્યું? જે 5 મુખ્ય વિજેતા દેશો હતા બીજા વિશ્વયુદ્ધના, અમેરિકા, સોવિયત યુનિયન, હવે રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન, આ 5ને P5 સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ આપ્યો અને સાથે વીટો પાવર આપ્યો.
વીટો એટલે કે નકારાત્મક મત આપવાની સત્તા, ખરું?
હા, એટલે કે આ 5માંથી કોઈપણ એક દેશ કોઈ મહત્વના ઠરાવને અટકાવી શકે. આ એક રાજકીય વાસ્તવિકતાનો સ્વીકાર હતો. એમ માની લેવાયું કે આ મોટા દેશોની સંમતિ વગર કોઈ મોટો નિર્ણય, ખાસ કરીને લશ્કરી કાર્યવાહી જેવો, શક્ય જ નથી અને ટકશે પણ નહીં.
એટલે એમ કહી શકાય કે આ વીટો યુએનના અસ્તિત્વ માટે જરૂરી હતો, પણ સાથે જ તેની અસરકારકતા માટે સૌથી મોટો અવરોધ પણ બન્યો. આ જ પહેલો વિરોધાભાસ છે જેના પર લેખક ભાર મૂકે છે, નહીં?
બિલકુલ, આ વીટો પાવર યુએનને ટકાવી રાખે છે, કારણ કે તે એ સુનિશ્ચિત કરે છે કે મોટા દેશો સિસ્ટમ છોડીને જતા ન રહે. પણ એ જ વીટો પાવર સુરક્ષા પરિષદને ઘણીવાર, એમ કહીએ કે લખવાગ્રસ્ત કરી દે છે, ખાસ કરીને જ્યારે P5 દેશોના હિતો ટકરાય છે, જેવું શીતયુદ્ધ દરમિયાન તો વારંવાર બન્યું.
હા, એ તો જોયું જ છે.
જો કે લેખક એ પણ નોંધે છે કે આ જ સમયગાળામાં, જ્યારે સુરક્ષા પરિષદ બહુ સક્રિય નહોતી, ત્યારે યુએનએ બીજી ભૂમિકાઓ વિકસાવી, જેમ કે શાંતિરક્ષા, પીસકીપિંગ અને વી ઉપનિવેશીકરણ, ડીકોલોનાઇઝેશન. આ દર્શાવે છે કે સંસ્થા સ્થિર નથી રહી, એણે પરિસ્થિતિ મુજબ પોતાને બદલી છે, અનુકૂલન સાધ્યું છે, એની ભૂમિકા વિકસિતતી રહી છે.
હવે વાત કરીએ શાંતિ અને સુરક્ષાની, જે સુરક્ષા પરિષદની મુખ્ય જવાબદારી ગણાય છે. એનો ઇતિહાસ કેવો રહ્યો છે? સફળતા મળી છે, નિષ્ફળતા મળી છે?
હા, એનો ઇતિહાસ જુઓ તો અત્યંત મિશ્ર છે. ક્યાંક સફળતા તો ક્યાંક મોટી નિષ્ફળતા. કોરિયામાં 1950માં કાર્યવાહી થઈ, પણ એ સંજોગો અલગ હતા, એક અપવાદ હતો. 1991માં પ્રથમ ગલ્ફ વોર વખતે સુરક્ષા પરિષદે ઠરાવ પસાર કર્યો, એને સફળતા ગણવામાં આવી.
પણ બીજી બાજુ
1994માં રવાન્ડા અને 1995માં સ્રેબ્રેનિકામાં જે ભયાનક નરસંહાર થયા, એને રોકવામાં યુએન, ખાસ કરીને સુરક્ષા પરિષદ, સદંતર નિષ્ફળ ગઈ. અને 2003માં ઇરાક યુદ્ધ વખતે તો અમેરિકા અને સાથી દેશોએ સુરક્ષા પરિષદની મંજૂરી લીધા વગર જ કાર્યવાહી કરી.
હા, એ તો બહુ મોટો વિવાદ થયો હતો.
આ બધા ઉદાહરણો શું બતાવે છે? એ જ કે સુરક્ષા પરિષદની અસરકારકતા P5 દેશોની સહમતી પર જ નિર્ભર છે. જ્યારે એ લોકો સહમત થાય, ત્યારે યુએન શક્તિશાળી પગલાં લઈ શકે, પણ જ્યારે એમનામાં જ મતભેદ હોય ત્યારે પરિષદ લગભગ નિષ્ક્રિય બની જાય છે.
તો સુરક્ષા પરિષદ સિવાય શું યુએન પાસે બીજું કોઈ મંચ છે જ્યાં બધા દેશો નાના મોટા સમાન રીતે પોતાનો અવાજ ઉઠાવી શકે? પેલી સામાન્ય સભા, જનરલ એસેમ્બલીની ભૂમિકા શું છે?
હા, સામાન્ય સભા એ યુએનનું સૌથી વધુ લોકશાહી દેખાતું અંગ છે, કારણ કે ત્યાં દરેક સભ્ય દેશને એક મત મળે છે, ભલે તે દેશ ગમે તેટલો નાનો કે મોટો હોય. એને ઘણીવાર વિશ્વની સંસદ જેવી ઉપમા અપાય છે.
પણ એના ઠરાવો તો બંધન કરતા નથી હોતા, ખરું ને?
ના, એના ઠરાવો કાયદાકીય રીતે બંધન કરતા નથી હોતા, એટલે જેને ઘણીવાર ટીકાકારો વાતો કરવાની દુકાન કહીને ઉતારી પાડે છે. પણ લેખક દલીલ કરે છે કે એનું મહત્વ ઓછું ન આંકવું જોઈએ.
કેમ? શું મહત્વ છે એનું?
એક તો તે વૈશ્વિક ચર્ચા અને વિચાર વિમર્શ માટેનું કેન્દ્રીય મંચ છે. દુનિયાના લગભગ બધા દેશો ત્યાં ભેગા મળે છે. બીજું, એ આંતરરાષ્ટ્રીય ધોરણો અને સિદ્ધાંતો નક્કી કરવામાં મદદ કરે છે. પેલી માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા UDHR સામાન્ય સભામાં જ પસાર થઈ હતી.
હા, એ વાત સાચી.
અને ત્રીજું, વિકાસશીલ દેશો માટે, જેઓ G77 જેવા જૂથો બનાવે છે, એમના માટે પોતાનો અવાજ સામૂહિક રીતે ઉઠાવવાનું એક મોટું પ્લેટફોર્મ છે. એટલે એની શક્તિ કદાચ કાયદાકીય નથી, પણ સોફ્ટ પાવર છે. વિચારો ઘડવામાં, ધોરણો બનાવવામાં, નૈતિક દબાણ ઊભું કરવામાં.
આ રસપ્રદ છે. આપણે ઘણીવાર યુએન એટલે માત્ર સુરક્ષા પરિષદ અને રાજકીય મુદ્દાઓ જ સમજીએ છીએ, પણ એના કાર્યો તો આનાથી ઘણા વિશાળ છે, નહીં? ખાસ કરીને તમે પેલા આર્થિક અને સામાજિક વિકાસના ક્ષેત્રની વાત કરી.
હા, અને લેખક આ ક્ષેત્રને યુએનની કદાચ સૌથી ઓછી જાણીતી પણ સૌથી વધુ પ્રભાવશાળી સફળતાઓમાંની એક ગણાવે છે. અહીં આપણે પેલી આલ્ફાબેટ સૂપ કહેવાતી અસંખ્ય એજન્સીઓની વાત કરી રહ્યા છીએ. WHO વિશ્વ આરોગ્ય સંસ્થા, UNICEF બાળકો માટે, WFP વિશ્વ ખાદ્ય કાર્યક્રમ, UNDP વિકાસ કાર્યક્રમ, યાદી બહુ લાંબી છે. આ એજન્સીઓ દુનિયાભરમાં ખરેખર જમીની સ્તરે આરોગ્ય, શિક્ષણ, ગરીબી નિવારણ, પર્યાવરણ, શરણાર્થી સહાય જેવા મુદ્દાઓ પર કામ કરે છે.
મને લાગે છે કે ભારતમાં પણ આ એજન્સીઓનું કામ ઘણું જાણીતું છે, જેમ કે પોલિયો નાબૂદી અભિયાનમાં WHO અને UNICEFનો કેટલો મોટો ફાળો હતો.
બરાબર, એ ઉત્તમ ઉદાહરણ છે. આ એજન્સીઓનું કામ સીધી લોકોના જીવનને સ્પર્શે છે. એ કદાચ રોજ છાપાની હેડલાઇન્સ નથી બનાવતું, પણ એ યુએનના વિસ્તરતા ઉદ્દેશ્યો અને તેની માનવતાવાદી ભૂમિકાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને પેલું સહસ્ત્રાબ્દી વિકાસ લક્ષ્યો MDGs અને હવે ટકાઉ વિકાસ લક્ષ્યો SDGs.
હા, SDGs.
આવા વૈશ્વિક એજન્ડા નક્કી કરવામાં અને તેના પર નજર રાખવામાં પણ યુએનની ભૂમિકા કેન્દ્રીય રહી છે.
માનવાધિકાર, એ પણ યુએનના ચાર્ટરમાં એક મૂળભૂત ઉદ્દેશ્ય તરીકે સામેલ છે ને?
ચોક્કસ. 1948ની માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા UDHR એ ખરેખર એક ઐતિહાસિક દસ્તાવેજ છે, જેણે દુનિયાભરમાં માનવ અધિકારોની ચર્ચાને દિશા આપી. પણ અહીં ફરી પેલો મૂળભૂત તણાવ સામે આવે છે.
કયો તણાવ?
એ જ. એક તરફ માનવ અધિકારોના વૈશ્વિક આદર્શો છે અને બીજી તરફ રાષ્ટ્રીય સાર્વભૌમત્વનો સિદ્ધાંત છે. યુએન ચાર્ટરની કલમ 2.7 સ્પષ્ટ કહે છે કે સંસ્થા કોઈપણ દેશના આંતરિક મામલામાં દખલ નહીં કરે.
ઓ, એટલે એ બંને વચ્ચે સંઘર્ષ થાય.
હા, યુએન કેવી રીતે સભ્ય દેશોની સાર્વભૌમત્વનું સન્માન જાળવીને એ જ દેશોમાં થતા માનવ અધિકારોના ઉલ્લંઘનો સામે અવાજ ઉઠાવી શકે અથવા પગલાં લઈ શકે, આ એક સતત ચાલતો પડકાર રહ્યો છે. હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ બની, રક્ષણની જવાબદારી R2P જેવો સિદ્ધાંત આવ્યો, પણ એના પણ વિવાદો થયા, જેમ કે લીબિયાના કિસ્સામાં.
એટલે ફરી વાત ત્યાં જ આવીને ઊભી રહે છે કે યુએન તેના સભ્ય દેશોથી પર નથી, એમની મરજી અને સહમતિ બહુ મહત્વની છે. તો આ બધા પડકારો જોતા શું યુએનમાં સુધારાની કોઈ શક્યતા દેખાય છે, ખાસ કરીને સુરક્ષા પરિષદમાં, જેની માંગ ભારત જેવા ઘણા દેશો લાંબા સમયથી કરી રહ્યા છે?
જો સુરક્ષા પરિષદમાં સુધારો થવો જોઈએ એ વાત સાથે મોટાભાગના લોકો સહમત થશે, કારણ કે એની અત્યારની રચના 1945ની દુનિયાનું પ્રતિબિંબ છે, આજની વાસ્તવિકતાનું નહીં. ઘણા નવા શક્તિશાળી દેશો ઉભરી આવ્યા છે.
બરાબર.
પણ સુધારો કરવો અત્યંત મુશ્કેલ છે. કેમ? કારણ કે એના માટે ચાર્ટરમાં ફેરફાર કરવો પડે અને એના માટે P5 દેશો સહિત 2/3 સભ્યોની સંમતિ જોઈએ અને P5 દેશો પોતાનો વીટો પાવર છોડવા કે બીજા કોઈને આપવા સહેલાઈથી તૈયાર થાય એવું લાગતું નથી.
એટલે આ તો બહુ મોટી અડચણ છે.
હા, એટલે લેખક સૂચવે છે કે મોટા બંધારણીય ફેરફારો એટલે કે ઔપચારિક સુધારાને બદલે સંસ્થા કદાચ ધીમે ધીમે અનૌપચારિક રીતે બદલાતી રહેશે, નવી પરિસ્થિતિઓને અનુકૂળ થતી રહેશે, નવા કાર્યો હાથ ધરતી રહેશે. આ અનુકૂલન, એડેપ્ટેશન, કદાચ સુધારા, રિફોર્મ કરતાં વધુ વાસ્તવિક શક્યતા છે.
આખી ચર્ચા બહુ રસપ્રદ રહી. આ ઊંડાણપૂર્વકની વાતચીત પછી પુસ્તકના કેટલાક મુખ્ય સંદેશાઓને જો ટૂંકમાં તારવવા હોય તો શું કહી શકાય? મને લાગે છે પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ તો એ જ છે, યુએનનો વિરોધાભાસી સ્વભાવ.
હા, બિલકુલ, તે અનિવાર્ય છે, કારણ કે વૈશ્વિક સમસ્યાઓ માટે વૈશ્વિક મંચ તો જોઈએ જ, પણ તે ઘણીવાર બિનઅસરકારક પણ છે, કારણ કે સભ્ય દેશો, ખાસ કરીને શક્તિશાળી દેશો, પોતાના રાષ્ટ્રીય હિતોને જ આગળ રાખે છે. લેખક કહે છે તેમ તેની કિંમત તેને સંપૂર્ણ સફળ થવામાં નથી, પણ તેના અસ્તિત્વમાં જ છે. વાતચીત ચાલુ રાખવા માટેનું, સંઘર્ષને કાબૂમાં રાખવાનું એક માધ્યમ પૂરું પાડે છે.
આપણે ગુજરાતમાં કે ભારતમાં ઘણીવાર તાત્કાલિક પરિણામો ઇચ્છીએ છીએ, પણ આવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની પ્રક્રિયા જટિલ અને ધીમી હોય છે એ સમજવું પડે.
સાચી વાત. બીજો મુદ્દો સાર્વભૌમત્વ. એ સર્વોપરી છે. યુએન સભ્ય દેશોનું એક સાધન છે, તેમના પરની કોઈ સત્તા નથી.
એટલે કે યુએન દેશોને હુકમ ના કરી શકે.
હા, આ ભારતની વિદેશ નીતિમાં પણ સ્પષ્ટ દેખાય છે. આપણે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓનું પાલન કરીએ છીએ, પણ રાષ્ટ્રીય હિત અને સાર્વભૌમત્વ હંમેશા પ્રથમ રહે છે. યુએનના નિર્ણયો ત્યારે જ અસરકારક બને છે જ્યારે દેશો તેને સ્વીકારવા અને લાગુ કરવા સ્વેચ્છાએ તૈયાર હોય. એની ભૂમિકા સુવિધા આપવાની છે, આદેશ આપવાની નહીં.
ત્રીજો વિચાર જે મને મહત્વનો લાગ્યો, યુએન એ વિશ્વ રાજકારણનો અરીસો છે.
બરાબર. એ દુનિયાને બનાવતું નથી, પણ દુનિયા જેવી છે તેવું દર્શાવે છે, એના તણાવો, એનો સહકાર, એની જટિલતાઓ. એટલે જ્યારે આપણે સમાચાર વાંચીએ કે યુએન કોઈ મુદ્દે નિષ્ફળ ગયું, ત્યારે ખરેખર સમજવું જોઈએ કે તે સભ્ય દેશો વચ્ચેની અસહમતિ અથવા અનિચ્છાનું પ્રતિબિંબ છે.
અને ચોથો મુદ્દો જેની આપણે હમણાં જ વાત કરી, યુએનનું વિસ્તરતું કાર્યક્ષેત્ર. માત્ર સુરક્ષા જ નહીં, પણ વિકાસ, આરોગ્ય, માનવાધિકાર જેવા ક્ષેત્રોમાં એની ભૂમિકા.
હા, આ ખરેખર નોંધપાત્ર છે અને ઘણીવાર એની ઓછી નોંધ લેવાય છે. WHO, યુનિસેફ જેવી સંસ્થાઓ દ્વારા જે કામ થાય છે એ દર્શાવે છે કે યુએનનો પ્રભાવ ખાલી ન્યૂયોર્કના હેડક્વાર્ટરની રાજકીય ચર્ચાઓ પૂરતો સીમિત નથી. ભારતમાં પોલિયો નાબૂદી હોય કે કુદરતી આપત્તિ વખતે મળતી આંતરરાષ્ટ્રીય સહાય હોય, આ એજન્સીઓ દ્વારા યુએન લોકોના જીવનમાં સીધો હકારાત્મક ફાળો આપે છે. તેના ઉદ્દેશ્યો સમય સાથે વિકસ્યા છે અને વિસ્તર્યા છે.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો પણ છે જે ખરેખર યાદ રહી જાય એવા છે, જે યુએનની વાસ્તવિકતાને એકદમ સચોટ રીતે પકડે છે. તમે કેટલાક ટાંકી શકો?
હા, લેખકે સીધા ઉતરણો નથી આપ્યા, પણ એમના વિચારોનો સાર છે. એક વિચાર જે વારંવાર આવે છે તે છે, યુએનની નિષ્ફળતા એ ખરેખર તેના સભ્ય રાજ્યોની નિષ્ફળતા છે. આ સીધી જવાબદારી દેશો પર મૂકે છે.
બહુ જ મહત્વની વાત. બીજો વિચાર વીટો પાવર વિશે. વીટો પાવર એ યુએનની મજબૂરી અને તેના ટકી રહેવાની ચાવી બંને છે. આ એના વિરોધાભાસને બરાબર પકડે છે.
ત્રીજો, યુએનનું સૌથી મહત્વનું કામ ઘણીવાર પડદા પાછળ થાય છે. વિકાસ, માનવતાવાદી રાહત વગેરે. આ આપણું ધ્યાન પેલી રાજકીય ગતિરોધવાળી હેડલાઇન્સથી હટાવીને તેના રચનાત્મક કાર્યો તરફ દોરે છે.
અને પેલું શાંતિરક્ષા વિશે?
હા, શાંતિરક્ષા, પીસ કીપિંગ માટે પહેલાં શાંતિ હોવી જરૂરી છે. તે શાંતિ સ્થાપિત નથી કરી શકતી. આ એની મર્યાદા સ્પષ્ટ કરે છે. પીસ કીપિંગ કેન ઓનલી કીપ અ પીસ ધેટ એક્ઝિસ્ટ, ઇટ કેનોટ મેક પીસ વેર ધેર ઇઝન્ટ વન.
સાચી વાત.
અને છેલ્લે એકદમ સચોટ સારાંશ જેવો વિચાર, યુએન વાસ્તવિક દુનિયાનું પ્રતિબિંબ છે, આદર્શ દુનિયાનું નહીં. આ આપણી અપેક્ષાઓને વાસ્તવિકતાના સ્તરે લાવવામાં મદદ કરે છે.
તો આ બધી સમજ, આ પુસ્તકમાંથી મળેલું જ્ઞાન સામાન્ય માણસને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? આપણે જ્યારે સમાચાર વાંચીએ કે ટીવી પર જોઈએ કે યુએને કંઈક કર્યું અથવા ન કરી શક્યું, ત્યારે આ સમજ શું ફેર પાડે?
મને લાગે છે ઘણો ફેર પાડી શકે. પહેલું તો આપણે આંતરરાષ્ટ્રીય સમાચારોને વધુ ઊંડાણપૂર્વક સમજી શકીએ. ખાલી યુએન નિષ્ફળ એવું સાંભળીને ગુસ્સે થવાને બદલે આપણે વિચારી શકીએ કે કયા દેશો સહમત નથી થયા હશે, કેમ નથી થયા. બીજું, વૈશ્વિક મુદ્દાઓ જેમ કે ક્લાઇમેટ ચેન્જ કે શરણાર્થી સંકટ, એના પર આંતરરાષ્ટ્રીય સહકારની જરૂરિયાત કેમ છે અને એમાં મુશ્કેલીઓ કેમ આવે છે એ વધુ સારી રીતે સમજાય. કેમ કોઈ એક દેશ એકલો આ બધું નથી કરી શકતો અને કેમ બધા સાથે મળીને પણ ઝડપથી આગળ નથી વધી શકતા, એની પાછળની રાજનીતિ સમજાય.
અને આપણા દેશના સંદર્ભમાં વાત કરીએ તો ભારતની યુએન સાથેની જે ભાગીદારી છે એને કેવી રીતે જોવી જોઈએ?
આપણે સમજી શકીએ કે ભારત શા માટે સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે આટલો ભાર મૂકે છે, અથવા શા માટે અમુક આંતરરાષ્ટ્રીય ઠરાવોનું સમર્થન કરે છે અને અમુકનો વિરોધ કરે છે. એ દરેક દેશ માટે રાષ્ટ્રીય હિત અને વૈશ્વિક જવાબદારી વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ હોય છે.
અને હા, સૌથી અગત્યનું, આ પુસ્તક યુએન વિશેની જે સામાન્ય ગેરસમજો છે કે તે કાં તો સર્વશક્તિમાન છે અથવા સાવ નકામું છે, એને દૂર કરવામાં મદદ કરે છે. સત્ય ક્યાંક આ બે અંતિમોની વચ્ચે વધુ જટિલ છે.
તો અંતે આ પુસ્તક અને આપણી આ વિસ્તૃત ચર્ચામાંથી મુખ્ય શું શીખવા મળ્યું એમ કહી શકાય?
મારા માટે મુખ્ય તારણ એ છે કે યુએનને તેની તમામ જટિલતાઓ અને વિરોધાભાસો સાથે જ સ્વીકારવું રહ્યું. એ કોઈ જાદુઈ લાકડી નથી, એ આદર્શો અને વાસ્તવિક રાજકારણ વચ્ચે સતત ચાલતું એક મંથન છે. એની ભૂમિકા કદાચ સંપૂર્ણ ઉકેલ લાવવાની નથી, પણ સંઘર્ષને નિયંત્રણમાં રાખવાની, વાતચીત ચાલુ રાખવાની અને સહકાર માટેના રસ્તા ખુલ્લા રાખવાની છે.
અને હું એમાં ઉમેરીશ કે યુએનનું સાચું મૂલ્ય કદાચ એની સફળતાના આંકડાઓમાં શોધવાને બદલે વૈશ્વિક સ્તરે સહકાર અને સંવાદ માટે એક મંચ પૂરું પાડવામાં છે. ખરાબ પરિસ્થિતિને વધુ ખરાબ થતી અટકાવવામાં, કરોડો લોકોના જીવનને સ્પર્શતા માનવતાવાદી કાર્યોમાં અને વૈશ્વિક ધોરણો અને કાયદાઓ ઘડવામાં તેનું યોગદાન ખરેખર મહત્વનું છે. એટલે એના પ્રત્યે આંધળો આશાવાદ રાખવાની જરૂર નથી, પણ કડવો નિરાશાવાદ પણ યોગ્ય નથી. એક જાણકાર, વાસ્તવવાદી અને સંતુલિત દૃષ્ટિકોણ કેળવવાની જરૂર છે. હા, તે અપૂર્ણ છે પણ કદાચ અનિવાર્ય પણ છે. આજના વિશ્વમાં તેની ભૂમિકા અને ઉદ્દેશ્યો ભલે મર્યાદિત હોય પણ અત્યંત મહત્વના છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.